You're with SBS Radio. આપણો સમાજ, આપણી વાતો, SBS ગુજરાતી. ગુજરાતી સર્જન, અનુવાદ અને પત્રકારત્વ ક્ષેત્રે જેમનું ખૂબ માનભર્યું સ્થાન છે, અને એક મજાની વાત તો એ છે કે જે આપણા ગાંધી બાપુની પાંચમી પેઢીએ આવે છે એવા ગુજરાતી સર્જક સોનલ પરીખ સાથે આજે આપણે વાત કરવી છે. ચાલો સૌથી પહેલાં એમને આવકારીએ. સોનલબેન, SBS ગુજરાતીમાં હું જેલમ હાર્દિક તમારું ખૂબ ઉમળકાભર્યું સ્વાગત કરું છું.
નમસ્તે જેલમબેન, નમસ્તે શ્રોતાઓ.
સોનલબેન, મેં હમણાં જ શ્રોતાઓને કહ્યું એમ ગુજરાતી સાહિત્ય ક્ષેત્રે તમારું નામ ખૂબ આદરથી લેવાય છે. ઘણા બધા કામ તમે અત્યાર સુધી કરેલા છે અને હજી પણ કરી રહ્યા છો. લગભગ 10 પુસ્તકો તમારા અનુવાદના છે, તમારા 2 કાવ્ય સંગ્રહો પણ આવી ગયા છે, તમારી 2 નવલકથાઓ આવી ગઈ છે, અને તમને મળેલા એવોર્ડમાં ગુજરાત સાહિત્ય એકેડેમીનો એવોર્ડ તો છે જ, પણ સાથે મહારાષ્ટ્ર ગુજરાત સાહિત્ય એકેડેમીનો ચુનીલાલ મળિયા એવોર્ડ કે જે તમને વર્ષાબેન અડાલજાની સાથે મળેલો છે, અને સ્વાભાવિક રીતે તમને આ મહારાષ્ટ્ર ગુજરાત સરકારનો મળ્યો છે. એટલે હું શ્રોતાઓને એ પણ કહી દઉં કે સોનલબેનની માતૃભાષા ગુજરાતી છે, પણ સાથે તેઓ હિન્દી, અંગ્રેજી અને મરાઠી પણ ખૂબ સારી જાણે છે, અને બહુ અનેક પુસ્તકો લખ્યા છે, સંપાદન કર્યું છે, અનુવાદ કર્યા છે. તો સોનલબેન, તમે જશો એ પહેલાં થોડીક ગાંધી બાપુ વિશે તો વાત કરશું જ, પણ એ પહેલાં અમને તમારી થોડી સર્જન યાત્રા વિશે વાત કરો.
હા જેલમબેન, એકચ્યુઅલી જ્યારે હું ભણતી હતી ત્યારથી મને વાંચવા લખવાનો ઘણો શોખ હતો, અને કોલેજમાં જ્યારે હું ભણતી ત્યારે મેં થોડા ચોટકણા કાવ્યો લખેલા બી ખરા, પણ એ બધું રમત રમતમાં, બહુ સિરિયસલી, બહુ ગંભીરતાથી કરેલી વસ્તુઓ નહોતી. ત્યાર પછી લગ્ન થયા, ત્યાર પછી સેટલમેન્ટની બધી સ્ટ્રગલ, સંતાનો, આ તે, આ બધામાં મારા 15 વર્ષ ગયા, અને ત્યાર પછી લગભગ 2000 સાલથી મારું જે ગંભીર કહી શકાય તે પ્રકારનું લેખન શરૂ થયું. એની શરૂઆત થઈ કાવ્યોથી. હું એવું માનું છું, ને હું પોતે પણ એવું અનુભવું છું, કે કોઈ પણ સર્જક જુદા જુદા ક્ષેત્રોમાં કામ કરે, કાવ્ય, વાર્તા, નવલકથા, અનુવાદ, કોઈ પણ એ સૌથી પહેલા જેણે કાવ્ય ક્યારે પણ લખ્યું હોય તો એ સૌથી પહેલા પોતાની જાતને કવિ સમજે. તો ટાગોર પણ કહેતા કે હું સૌથી પહેલા કવિ છું, ત્યાર પછી બીજું બધું. તો એ રીતે મારી શરૂઆત કાવ્ય સર્જનથી થઈ, અને ત્યાર પછીના ગાળામાં કંઈ કંઈ એવું બન્યું કે મારા અમુક મિત્રોએ મને સલાહ પણ આપી કે જો તમારે લેખનને કારકિર્દી બનાવવી હોય તો તમે પ્રોઝમાં જાઓ, કારણ કે કાવ્ય વાંચનારો વર્ગ ઓછો હોય. અને પછી હું પ્રોઝમાં ગઈ, એટલે કે વાર્તાઓ, અનુવાદો, નવલકથાઓ વગેરેમાં, લેખોમાં, અને એમાં પછી એટલી બધી ઓતપોત થઈ ગઈ, સંજોગો ને સમય એ રીતે સામે આવ્યા, એટલે કે હવે મારાથી કાવ્યો ઓછા લખાય છે. પણ શરૂઆત કાવ્યોથી થઈ એટલે, અને આમ પણ મને કવિયત્રી તરીકે ઓળખાવાનું સૌથી વધારે ગમે. 2003 મારો પહેલો કાવ્ય સંગ્રહ આવ્યો, અને ત્યાર પછી એક બધા પુસ્તકો આવતા રહ્યા. ખરું કહું ને જેલમબેન, તો દરેક પ્રકારમાં, દરેક ક્ષેત્રમાં એની પોતપોતાની ચેલેન્જ છે અને પોતપોતાની એની મજા પણ છે. એટલે એ રીતની સરખામણી મારા પૂરતી તો મારાથી થતી નથી કે મને નવલકથા વધારે ગમે છે કે લેખો વધારે ગમે છે કે શું. બધા પ્રકારમાં મને પોતપોતાની રીતે મજા આવે છે. ક્યારેક વાર્તા લખવાનો મૂડ આવે, ક્યારેક નવલકથા લખવાની મજા આવતી હોય. અનુવાદ તો મને હંમેશા ગમે, એક ભાષામાંથી બીજી ભાષામાં. ભાષાઓમાં મને રસ પડે, એટલે એક ભાષામાંથી બીજી ભાષામાં જ્યારે કોઈ કૃતિને લઈ જઈએ ત્યારે એને ક્રિએટિવ લેવલ પર, ફક્ત શબ્દનો બીજો શબ્દ મૂકવો એ પ્રકારે નહીં, પણ જેને આપણે અનુસર્જન કહી શકીએ, ટ્રાન્સક્રિએશન,
રાઈટ,
ટ્રાન્સલેશન નહીં પણ ટ્રાન્સક્રિએશન, એ પ્રકારના અનુવાદો કરવા મને ગમે. પોઝિટિવિટી છે, મોટિવેશન છે, કરંટ ટોપિક્સ છે, એ બધા પર લખવું, અથવા કોઈ સરસ ક્લાસિક પુસ્તકો, ક્લાસિક કૃતિઓ વિશે, લેખકો વિશે, એ બધું લખવાનું મને ઘણું ગમે.
તમે વાત કરી એટલે યાદ આવ્યા, તમારા 2 બહુ જ સુંદર અને જાણીતા થયેલા અનુવાદ છે, સેવાગ્રામથી શોધગ્રામ અને ભીતરનું સામર્થ્ય.
હા બરાબર, સેવાગ્રામથી શોધગ્રામ જે છે તે ડોક્ટર અભય ભંગ, બહુ જાણીતા ગાંધીયન છે, એના પિતા પણ ગાંધીયન હતા, એમના થોડા અનુભવોનો અનુવાદ છે. અને ભીતરનું સામર્થ્ય જે છે તે આખું મોટિવેશનલ પ્રકારનું, તમારી અંદર જ શક્તિ છે જે તમને તમારા સંઘર્ષમાં થી બહાર આવવા માટે મદદ કરે એ પ્રકારનું પુસ્તક છે.
અનુસર્જનનું પણ એની પણ પોતાની અસ્મિતા છે, એની પણ પોતાની ઓળખ છે.
હા, ઓફકોર્સ. અને હું તો ત્યાં સુધી કહું કે સારી રીતે વાંચવું ને એ પણ એક પ્રકારની ક્રિએટિવિટી છે.
વાહ.
તમે કોઈ પુસ્તકને તમારી અંદર ઉતારી શકો, તમારું જે લોકો વાંચતા હોય એ લોકોને ખ્યાલ હોય કે આપણું અનુભવનું વિશ્વ, આપણું વિચારવાનું વિશ્વ એનાથી થોડું થોડું ઇફેક્ટ થતું હોય છે, તો એ પણ એક પ્રકારની સર્જનાત્મકતા છે.
સોનલબેન, તમારી સર્જન યાત્રા વિશે વાતો કરશું તો એ પણ અટકશે નહીં, પણ મને અત્યારે રસ પડ્યો છે. તમે વાત કરી હતી કે તમે એક એવો પત્ર કે જે ગાંધીજીએ કસ્તુરબાને લખ્યો છે એ વાંચી સંભળાવવાના હતા.
હા, કસ્તુરબા માટે લગભગ આપણે બધા એવું માનીએ છીએ કે કસ્તુરબા એટલે આપણી જૂના જમાનાની ગુજરાતી સ્ત્રી જે પતિને પરમેશ્વર માને, એના પગલામાં પગલું મૂકીને ચાલે, પણ એની પોતાની સ્વતંત્ર વિચાર શક્તિ ના હોય. અને બીજું, ગાંધીજી અને કસ્તુરબા વિશે આપણે એ પણ સાંભળતા આવ્યા છીએ કે એ લોકોનું દાંપત્ય જીવન કેવું, તો ગાંધીજી એટલે કઠોર સિદ્ધાંતવાદી પતિ અને કસ્તુરબાને હંમેશા એવા પતિની પત્ની તરીકે સહન કરવું પડે, પણ એ બધું એક અધૂરો ખ્યાલ છે, એના વિશે આપણે પછી વાત કરીએ. પણ ગાંધીજીએ કસ્તુરબાને લખેલો એક પત્ર, આ પત્ર 1905-6 ના ગાળામાં લખાયેલો છે. ત્યારે ગાંધીજી દક્ષિણ આફ્રિકાના સત્યાગ્રહની શરૂઆત કરેલી અને જેલમાં ગયેલા. તે વખતે એમને બે દીકરા હતા અને ત્રીજા દીકરાના જન્મની તૈયારી હતી, અને એ વખતે કસ્તુરબા ઘણા માંદા હતા અને ગાંધીજી જેલમાં હતા એટલે એમને કસ્તુરબાને મળવાનું મન થાય, કસ્તુરબાને પણ એમ થાય કે ગાંધીજીમાં પાસે હોય તો સારું. તો ફિનિક્સ આશ્રમમાં ત્યારે એ બધા રહેતા હતા. આલ્બર્ટ વેસ્ટે ગાંધીજીને જણાવ્યું કસ્તુરબાની તબિયત સારી નથી, એમને હોસ્પિટલમાં દાખલ કરવા જોઈએ, એ તો જાણે હું કરીશ, પણ તમે જેલ માંથી નીકળો એને માટે દંડ ભરવો હોય તો ભરો, પણ ભરીને પણ તમે એકાદ બે દિવસ માટે ફિનિક્સ આવી જાઓ. એની આખી વાત આ પત્રમાં છે કે જ્યારે વ્યક્તિ મુશ્કેલ નિર્ણય લેવાની પરિસ્થિતિમાં હોય ત્યારે પોતાની પ્રિય વ્યક્તિઓને સહન કરવું પડે એવી સ્થિતિ થાય ને, એટલે આ બધી વસ્તુ આ પત્રમાં બહુ સરસ દેખાય છે, એટલા માટે મારે એ તમારી લોકોની સાથે શેર કરવો છે. લખે છે ગાંધીજી, વાલી કસ્તુર, શ્રીમાન વેસ્ટે તારી તબિયતના સમાચાર આપ્યા. તારી મને ખૂબ ચિંતા છે, છતાં હું તારી સારવાર કરવા આવી શકું તેવી સ્થિતિમાં નથી. સત્યાગ્રહની લડત માટે જીવનનું બધું દાવ પર લગાડી દેવાના મારા નિર્ણયને તું સમજશે તેવી મારી આશા છે. જો હું દંડ ભરીને તારી પાસે આવું તો મેં કાયદો તોડ્યાનું સ્વીકારી લીધું છે તેવો અર્થ નીકળે. તેવું ના કરી શકાય તે તું જાણે છે. જો હું તેવું કરું તો તેનાથી મારી લડતની વિશુદ્ધિ જોખમાય. પણ તું જો હિંમત રાખે બરાબર ખાય તો તને સારું લાગશે. એમ છતાં તને કંઈક થઈ પણ જાય તો હું ધારું છું કે તું મારા કરતા વહેલી જ જાય તે વધુ સારું છે. તને ખબર છે તું મને કેટલી પ્રિય છે, અને તે પ્રેમ તું જીવતી નહીં હોય તો પણ તેવો જ રહેવાનો છે. મારા માટે તું હંમેશા જીવંત જ રહેવાની છે, તારો આત્મા અવિનાશી છે. તેમ છતાં મારા તરફથી આજે એટલી ખાતરી આપું છું કે હું કદી બીજા લગ્ન નહીં કરું. મેં તને પહેલા પણ આ કહ્યું છે, મૃત્યુ આવે તો પણ ઈશ્વરમાં શ્રદ્ધા રાખજે, તારા આત્માને મુક્તિના માર્ગે જવા દેજે. સત્યાગ્રહ માટે તેના જેવું ભવ્ય બલિદાન બીજું શું હોય શકે. મારો સંઘર્ષ ફક્ત સત્તાધારીઓ સાથે નથી, મારો સંઘર્ષ જાત સાથેનો, પ્રકૃતિ સાથેનો પણ છે. આશા રાખું છું કે તું આ બધું સમજશે અને ગુસ્સો નહીં કરે. આથી વધુ શું કહું. તારો મોહન.
વાહ, આમાં ગાંધીજીની વૈચારિક સ્પષ્ટતા અને અભિવ્યક્તિની સ્પષ્ટતા, સંબંધનું ઊંડાણ અને અને દેશ માટેનો અને કાયદા માટેનો પ્રેમ, બધું જ બહુ જ આમ ટૂંકામાં પણ આપણી સુધી પહોંચી જાય છે. સોનલબેન, તમારી સર્જન યાત્રા અમારી સાથે આજે તમે વહેંચી, અને ખાસ તો ગાંધીજીના એક કુટુંબી તરીકે એમનો જે કસ્તુરબા માટેનો આ પત્ર આજે અમને સૌને વાંચી સંભળાવ્યો એના માટે હું SBS ગુજરાતીના તમામ શ્રોતાઓ વતીથી તમારો ફરીથી એકવાર આભાર માનું છું. અને આપણે કસ્તુરબા અને ગાંધીજી વિશે વાત કરવા માટે હજી મળતા રહેવું છે, તો મળતા રહેશું. ફરી એકવાર આભાર.
આભાર. SBS ગુજરાતી, શેર કરો અમારી સ્ટોરીઝ ફેસબુક પર. SBS.com.au